நமோ அரியந்தாளம், நமோ சித்தாளம், நமோ அலரியாளம், நமோ வஜ்ராயாளம், நமோ லோயே சௌசாமூலம். ஸ்ரீ ஜினசாஸன் குரு நமோ நானாவித சுககார ஆத்மஹித உபதேசதே கரி மங்களாச்சார. सोई जिन शासन में आत्मा अनुशासन श्रुत जागी दुख हारी सुख कारी साची शासन जाको गुण भद्र करता गुण भद्र जाको जारी भद्र गुण धारी भव्य कर दर उपास. ऐसे सारे शास्त्र को प्रकाश अंत जीवनी को बने रूप कार नाश मिथ्या भ्रम वासना ताते देश भाषा करे अर्थ को प्रकाश कर जाते मंद बुद्धि होके होत अर्थ भाषण जाके मंद बुद्धि होके होत अर्थ भाषण जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को हृदय ग्रंथ रच आत्मा अनुशासन भव्य जनों को है शिव का हे आत्मा तू दुख से डरता हर सुख की वांछा करता इसीलिए मैं दुख हारी हर सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भय भीत न हो किंचित तू भय भीत न हो जिनवाणी की बातों को मन से न जुदा करना संकट जो कोई आवे स्वाध्याय सदा करना.
आत्मानुशासन ग्रंथ विराजमान छे. गुणभद्र आचार्य देव द्वारा रचित अद्भुत ग्रंथ नो स्वाध्याय अपने सोल साइंस ना अंतर्गत दर रविवार करिए. अपनी चर्चा आत्मानुशासन ग्रंथ में लास्ट टाइम सौमिल भाई जो स्वाध्याय लीधो हतो एमा 158 नंबर की गाथा सुधी नो स्वाध्याय थयो हतो. आज आप 159 थी लईने आगळ की गाथाओं पर स्वाध्याय करशु जे रीते समय रहेशे. कलिकाल का चक्रवर्तित्व एक व्यंग नी आ गाथा छे. कलिकाल ना चक्रवर्तित्व कोने कीधा? कलिकाल जो पहला तो शब्द आयो कलिकाल एटले आ हुंडा अवसर पीणी पंचम काल ने कलिकाल कीधो अने एना चक्रवर्ती कोण छे तो एक समझवानी वात छे. अपेक्षा समझो. चर्चा चाली रही छे इच्छाओना अभावनी. चर्चा चाली रही छे मुनि जीवनना साचा स्वरूपनी कि खरा मुनिराज केवा होय एमनी अंतरंग अने एमनी बहिरंग प्रणती केवी अद्भुत होय छे. खरेखर ए यथार्थ स्वरूप समझवू ए आपणुं कर्तव्य छे कारण कि ए आपणा आदर्श छे. तो हवे आ जे गाथा छे अने आपणे बहु विस्तारथी नहीं लईए पण जे एनो सार छे सार आपणे समजीए कि कोई पण बाह्य वेश अंगीकार करी लीधो ख्याल आवे छे परंतु अंदर नो अभिप्राय अंदर नी मान्यता अने ज्यां सुधी लक्ष्य जे गंतव्य स्थान पर पहोंचवू छे ए लक्ष्य ज्यां सुधी क्लियर न होय के एमां कोई पण प्रकारनी मिथ्या मान्यताओं पोषण के एनी पुष्टि थती होय तो खरेखर ए मार्गमां ए जीव योग्य नथी. भले भारमां वेश धारण कर्यो छे आपणे आपणी ज वात करीए આપણે આપણી જ વાત કરીએ તો ગુરુદેવજી હજારો વાર પ્રવચનમાં કહે છે અને 6 ડાળામાં તો ગાથા લિપિબદ્ધ થઈ છે કે મુનિ વ્રતધાર અનંત બેર ગ્રેવિક ઉપજાય તેની જ આત બોલું છું થોડું સમજો વધારે. ખ્યાલ આવે છે? બોલું છું થોડું સમજો વધારે. તો કે તેની જ આત્મ ધ્યાન વિના ક્લેશ ન પાય. આમાં શું કહેવા માંગે છે કે આપણે ભૂતકાળમાં આપણે આપણી વાત કરીએ ને કોઈની વાત કેમ કરવી છે. આપણે આપણા ઉપર આ ગાથા લઈએ કે ક્યાંક આપણા અંદરમાં પણ અભિપ્રાયમાં સૂક્ષ્મતા કોઈ એવો એક શલ્ય કહો દોષ કહો અપરાધ કહો ઊંઘી માન્યતા રહી ગઈ એના કારણે આપણે બાહ્યમાં ઊંઘી વ્રત અનંતવાર અંગીકાર કરી. અને એવું પણ બન્યું કે બાહ્ય ઊંઘી વ્રત એટલે કે ચારિત્રની બાહ્ય એ પ્રકારની દશા આગમ અનુસાર નિર્દોષ પાલન મુનિ જીવનનું કરવા છતાં, અને સાથે સાથે એવું પણ અનંતવાર બન્યું કે અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન પણ સાથે રહ્યું. પોઈન્ટ જરા પકડજો. અને તો પણ આપણે મોક્ષ માર્ગમાં એક કદમ આગળ કેમ ન વધી શક્યા, પહેલું પગથિયું પણ કેમ ન માંડી શક્યા? તો ક્યાંક ને ક્યાંક અભિપ્રાયમાં, ક્યાંક ને ક્યાંક પ્રણામોમાં, ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવે છે દોષ રહી ગયો, એના કારણે આ થયું. તો એ જ આ ગાથામાં કહે છે કે આવા કડી કાળમાં બાહ્યમાં મુનિ અવસ્થા ધારણ કરી લે, પરંતુ અંદરમાં કોઈ ખોટો અભિપ્રાય હોય, જેવી રીતના બહુ સ્થૂળતાથી વાત કરીએ કે ભાઈ મુનિ અવસ્થા ધારણ કરી લઈએ, સંયમ અંગીકાર કરી લઈએ, વ્રત આદિ ધારણ કરી લઈએ, ત્યાગ કરી લઈએ, તો આજીવિકા આદિની ચિંતા નહીં કરવી પડે, સમાજ ધ્યાન રાખશે. ખ્યાલ આવે છે આ પ્રકારની ગાથા છે. અને વ્યંગમાં આચાર્ય દેવે આવા જીવોને જે આવા મુનિ બનીને ભ્રષ્ટ થઈને જે માર્ગ ઉપર યથાર્થપણે ચાલતા નથી એવા મુનિરાજોને અહીંયા કલિકાળના ચક્રવર્તી કીધા. વિચાર કર, આ તો આચાર્ય ગાથા લખી શકે ને, કારણ કે પોતે પોતે સાક્ષાત જે છઠ્ઠા સાતમા અનુષ્ઠાનમાં જૂનતા હોય અને યથાર્થ માર્ગ ઉપર ચાલતા હોય એમને ખબર છે ને માર્ગ શું છે, એમને ખબર છે ને અંતરંગ દશા કેવી હોવી જોઈએ અને કેવી છે અમારી, બાહ્ય દશા કેવી છે, અંતરંગ દશા કેવી છે. તો એ અંતરંગ બાહ્ય દશા રૂપે પરમતા જે યથાર્થ મુનિરાજ છે એ જ તો સમજી શકશે અને કહી શકશે જગતના જીવોને કે માર્ગ શું છે. ખ્યાલ આવે છે, કીધું ને બાહ્યા ક્યારે થઈશું, બાહ્યાંતર નિર્ગ્રંથજો, વિચારશું કવ મત પુરુષના પંથજો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. આ એક એક નો અર્થ કૃપાનુદેવે જે આ ભાવના ભાવી છે, ખ્યાલ આવે છે, મુનિ જીવનની સંયમ ભાવની જે અંદરથી એ ઉછળતી હશે, ભાવના કેવી ઉછળતી હશે, તો કેવો આખો માર્ગ યથાર્થપણે એમની સામે ખ્યાલ આવે છે કે આ રૂપે આ રીતે આવી દશા રૂપે પરમશું તો આગળ જઈને શ્રેણી માંડી શકશું. શુક્લ ધ્યાન દ્વારા કર્મનો અભાવ કરીને આપણે જે અર્યંત અને સિદ્ધ દશા છે એ દશા સુધી પહોંચી શકશો. તો આ તો બહુ સ્થૂળ ભૂલો છે બધી, અભિપ્રાયમાં જ જે મૂળમાં ભૂલ છે એના કારણે આ પ્રણામ, અને પ્રણામ સાથે પછી એ પ્રકારના ભાવો, એ પ્રકારની ઈચ્છા, એ પ્રકારની વાંછા અંદરમાં રહી જાય છે, જેના કારણે જીવ માર્ગથી વંચિત રહી જાય છે. બાહ્યમાં વેશ તો ધારણ અનંતવાર આપણે કેટલી વાર આપણે મુનિ બન્યા, આપણે ભૂતકાળમાં કેટલી વાર મુનિ બન્યા, હવે ગણતરી તો નહીં કરી શકીએ, પણ ઉપમા આપીને સમજાયું કે ભાઈ તું કેટલી વાર મુનિ બન્યો ખબર છે? એટલે બાહ્ય વેશ આવો તે કેટલી વાર અંગીકાર કર્યો, તો પીછી અને કમંડળના ઢગલા કરી દો. ખ્યાલ આવે છે, પીછી અને કમંડળના ઢગલા કરી દો તો મેરુ પર્વત જેટલા એ પીછી કમંડળના ઢગલા થઈ જાય, એટલી વાર તે બાહ્યમાં સંયમ અંગીકાર કર્યો, મુનિ અવસ્થા ધારણ કરી છે, એવા મંદ કષાય રૂપે પ્રણમ્યો, શુક્લ લેશિયા રૂપે પ્રણમ્યો અને નવમી ગ્રેવિકમાં ગયો છે, એ શુભ ભાવનું ફળ પણ તે ભોગવ્યું છે. અને અલ્ટિમેટલી એ 2000 સાગર કુછ અધિક સમય, અગર કોઈ જીવ ઉત્કૃષ્ટ રહે તો એ ત્રસ પર્યાયનો જે સમય છે એ પૂરો થઈ ગયો અને જીવ પાછો નિગોદાદી દશામાં ચાલ્યો ગયો. તો એ જાતની આ ગાથા છે, થોડીક આપણે એને વાંચી લઈએ પછી આપણે આગળ વધીએ. જે શું કહે છે, ગાથા નંબર 159 છે, ગાથા 159 જે શું કહે છે, કલિકાલકા ચક્રવર્તિત્વ. આપણે અર્થ વાંચી છે, અર્થ ડાયરેક્ટ વાંચી છે. ઇસ મુનિ ધર્મ મેં ગ્રહ, હવે જો યથાર્થ મુનિ જીવન કેવું છે અને એની દ્રષ્ટિ કેવી છે, એક આહાર લેવાનો વિકલ્પ પણ આવે ને એમની ભૂમિકામાં. બાહ્યમાં તો કોઈ પરિગ્રહ છે નહીં, 24 પ્રકારના પરિગ્રહથી રહી છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાન, હવે યથાર્થ મુનિનું સ્વરૂપ કહું છું, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવાવાળા કુંકુન આચાર્ય દેવ આદિ જે યથાર્થ મુનિ છે એમનું જીવન, એમની પ્રણતિ કેવી છે, તો કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે, ત્રણ કષાય ચોપડીના અભાવપૂર્વકની વિતરાગતા વર્તે છે, હર અંતર્મુહૂર્તમાં હજારો સહસ્ત્રવાર અતિન્દ્રિય આનંદના ઘૂઘડા પીએ છે. કોઈ ખ્યાલમાં આવે છે, સમજાય છે, એવી આત્મસ્થિરતા છે કે એટલો બધો રાગ ઘટી ગયો છે, સ્વંજલનનો રાગ છે, પરંતુ એ રાગને પણ બુદ્ધિપૂર્વક તોડીને છત્તા સાતમામાં ઝૂલતા રહે છે. અધિકતર સમય ચાહે છે કે પોતાના સ્વભાવમાં રહે, પણ અસ્થિરતાજન્ય ઉપયોગ બહાર આવે છે એટલે નિર્દોષ ભાવે, નિસ્વાર્થ ભાવે, અકારણ કરુણા દ્વારા આપણા જેવા ભવ્ય જીવો માટે ખ્યાલ આવે છે, જે અંદરમાં અનુભવ કરીને આવ્યા, જે ડૂબકી માલગી પડતી એ અંદરમાં સ્વભાવમાં, અને જે અતિન્દ્રિય આનંદ, જે સ્વભાવના દર્શન, જે અતિન્દ્રિય સુખની અનુભૂતિ થઈ એ બહાર આવીને સમજાય છે તાળપત્ર ઉપર આપણી માટે સ્વરૂપ લઈ. આ યથાર્થ મુનિ જીવન છે, એમાં કોઈ કર્તૃત્વ નથી, એમને એમાં કોઈ માન કશાયનું પોષણ નથી થતું, એમાં કોઈ જાતિ લાભ પૂજા આદિની વાંછા નથી. ખ્યાલ આવે છે? તો એવા પ્રકારની એક સહજ પ્રગતિ લખતા લખતા હજારો વાર અંદર વયા જાય, બહાર આવે અંદર. અરે વંદિત્તુ લખે ને, વંદિત્તુ સર્વ સિદ્ધે, વંદિત્તુ લખ્યું, વંદિત્તુ આખી ગાથા એક સાથે લખતા હશે ને, એક ગાથા એક વારમાં તો પૂરી કરતા હશે ને, કરતા હશે ને. અરે ભાઈ એવું કઈ, એવો કોઈ નિયમ નથી. વંદિત્તુ સર્વ સિદ્ધે લખ્યું અને ઉપયોગ અંદરમાં ચાલ્યો ગયો, અંદરમાં સિદ્ધ સ્વભાવનો અનુભવ કરીને બહાર આવ્યો. પાછા બે શબ્દ લખ્યા, પાછા અંદર ગયા બહાર આવ્યા, અંદર ગયા બહાર આવ્યા. એક સરળ દશા, કોઈ કર્તૃત્વ નહીં, કેટલું લખવું છે આટલું કીધું ને કે અમે લખીએ તો છે, પરંતુ તમે છલ ગ્રહણ ન કરતા, અને જેટલું લખાય એટલું અમે લખશું અમારા નિજ વૈભવ દ્વારા. એકત્વ વિભક્ત ભગવાન આત્માને અમે દર્શાવશું. ખ્યાલ આવે છે? અને દર્શાવું તો કરજો પ્રમાણ. અગર રાગ તૂટી ગયો તો, લખવાનો વિકલ્પ તૂટી ગયો તો, અંદરમાં વયા ગયા તો, એ જાતનો વિકલ્પ જ ન રહ્યો તો નહીં લખીએ. પ્રતિબંધ નથી મુનિ રાજને કોઈનો કે ચાલુ કર્યું એટલે પૂરું કરવું જ જોઈએ. અરે ઉપદેશ આપે અને બે ચાર વાક્ય બોલે ને અંદરમાં સમયને મૌન લઈ લે. ખ્યાલ આવે છે? તો પછી શ્રોતાઓ સામે બેઠા હશે, અરે એમનું મૌન રહેવું પણ એક શિક્ષા છે, એમ ઉપદેશ આપે છે, એમાંથી પણ શિક્ષા ગ્રહણ કરે છે. એમની મૌન દશા, ધ્યાનસ્થ દશા, અને એમની મુદ્રા, એમની સૌમ્ય મુદ્રા, યથાર્થ મુનિની વાત કરું છું. ખ્યાલ આવે છે? એ અદભુત છે અને એક આખા મોક્ષ માર્ગને દર્શાવે છે. કેટલા હદ સુધીનો રાગ તૂટી ગયો છે, કેટલા હદ સુધી અંદરમાં સમાઈ ગયા છે, ઉપસર્ગ પરિષદની વચ્ચે કેવા કેવા પ્રકારના બાહ્ય પ્રતિકૂળ સાધનો બને છે, એ વચ્ચે કેવળ જ્ઞાન લઈને પોતાની આપણી સામે આપણે અનંતવાર એવી સિચ્યુએશન પણ જોઈ કે આપણી સામે કેટલા મુનિરાજોએ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? સમોસરમાં બેઠા હોય મુનિરાજ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને તીર્થંકરની બાજુમાં બેસી જાય સામાન્ય કેવડી બનીને. આવી બધી કેટલી બધી વાતો આપણે જોઈ છે, પણ આપણે ખરેખર અંદરમાં એ રીતનું આપણું પ્રણમન નથી થયું એટલે આપણે રખડીએ છીએ. જે જીવે પ્રણમન કર્યું હોય તો નીકળી ગયા સંસારમાં, તો એ યથાર્થ મુનિરાજનું જીવન તો આવું છે. હવે એક શેષ જે સંચાલનનો રાગ છે, બુદ્ધિપૂર્વક જયારે છત્તાગ્રસ્થાનમાં આવે છે તો એક આહાર આદિનો વિકલ્પ આવે છે, પરંતુ એને કોઈ પુષ્ટિ આપતા નથી. ખ્યાલ આવે છે? પહેલા તો અભ્યાસથી, ભેદ જ્ઞાનથી સ્વભાવમાં સમાઈને નિરાળી સ્વભાવનું અવલંબન લઈને એ વિકલ્પને તોડવાની કોશિશ કરે છે, જીતવાની કોશિશ કરે છે. એના વશીભૂત નથી થતા, એને પુષ્ટિ નથી આપતા, એની માટેના સાધનો નથી ગોતતા. પરંતુ અગર એ વિકલ્પ લંબાઈ ગયો તો સહજપણે નગરમાં જઈને મુનિરાજ શ્રાવકોના, ઉત્તમ શ્રાવકોના ઘરે જઈને નિર્દોષ આહાર પણ ગ્રહણ કરે છે, અભિગ્રહ ધારણ કરે છે. એ પ્રકારની અનેક પ્રકારની ખ્યાલ આવે છે પરિસ્થિતિઓમાંથી પસાર થઈને પછી વિકલ્પ આવે તો નિર્દોષ આહાર ગ્રહણ કરે છે. એમાં અગર કોઈ અંતરાય આવી ગયો તે આહાર છોડી દે છે. વિચાર કરો કેટલા હદ સુધી એ રાગાદી ભાવને જીતે છે, જીતનાર છે, જીત મળી છે. ખ્યાલ આવે છે? તો એ પ્રકારની આખી મુનિ દશા છે. પરંતુ અહીંયા કહે છે કે કહીએ ને કે કાળ દોષ છે, એટલે એવા પ્રકારના જીવો પણ આ કાળમાં થશે કે જે યથાર્થ માર્ગ ઉપર ના ચાલતા કોઈક એવો અંદરમાં મિથ્યા અભિપ્રાય રહી જાય છે, અને કોઈ મિથ્યા અભિપ્રાયની પુષ્ટિ માટે કાયમાં સંયમ આદિ અંગીકાર કરે છે, પરંતુ એ ખરેખર આદર્શ નથી આપણા. તો એ વાત છે. જો લઈએ આપણે એ મુનિ ધર્મ મેં ગ્રસ્ત દાતા હૈ, દેને યોગ્ય ભોજન ધન હૈ, તથા સબકે ઉપકાર કી ઈચ્છા સે શરીર સે વિરક્ત રહેતે હુએ. આર યુ ગેટિંગ? સબકે ઉપકાર કી ઈચ્છા સે, એટલે ભાઈ શરીર ટકશે તો બારમાં ક્યારે સાધના કરી શકશું, કે બારમાં લેખન આદિ કરી શકશું. અકારણ કરુણા, આની પાછળ પણ આપણા માટેની અકારણ કરુણા, તો એ પ્રકાર ભોજન ગ્રહણ કરના ક્રિયા હૈ. યહ ભી બુદ્ધિમાનો કે લિયે લજ્જા કી બાત હૈ. બોલો, मुनिराज ने आवु भोजन ग्रहण करवा जवु भोजन लेवु भोजन नो विकल्प आवो ए एमने लज्जा लागे छे एमने खेद थाय छे अने आपने हवे आपनी दशा की आनाथी केटली ऑपोजिट छे विचार करो मारे हवे एना पर वधारे विश्लेषण नथी करवुं पण एक एवो विकल्प आवे तो एमने लज्जा लागे एमने एम थाय मारा मां केम समय न गयो अरे अंदर मां अतिन्द्रिय आहार अतिन्द्रिय आनंद नो आहार तो हर समय पीयु छु तो आ जड़ आहार नो विकल्प केम आवी जाय छे पण समजाय छे ए एमने लज्जा लागे छे એમને એનું દુઃખ થાય છે એમને અસ્થિરતાનો જે રાગ છે એ ખટકે છે એની પુષ્ટિ નથી કરવી એને તોડવા માંગે છે પોતામાં સમાવા માંગે છે અને એવી દશા પ્રગટ કરવા માંગે છે કે કોઈ દિવસ આવો વિકલ્પ આવે જ નહીં એવા પોતામાં સમાઈ જવાની ભાવના ભાવે છે પરંતુ જે વિકલ્પો છે એની પણ ક્રમબદ્ધતા છે તો એનો પણ સહજ સ્વીકાર કરે છે પરંતુ આ પ્રકારનું એટીટ્યુડ છે એ આપણને સમજાવે છે હવે પાંચ ઇન્દ્રના વિષય ભોગવો પ્રત્યે આપણું એટીટ્યુડ શું છે આપણે પણ આજે વિષય ભોગ ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા ધન દોલત ગાડી બંગલા નોકર ચાકરની વચ્ચે ઉભા છે શું આપણને એક વાર પણ એવું લાગે છે કે આ આ આ આ ખરેખર આનું લક્ષ્ય આનું એકત્વ આ પરદ્રવ્યનો મોહ અને માયા નિદાન આ બધા શલ્ય આ કશાળ આ કર્તૃત્વ બુદ્ધિ આ ઇષ્ટનિષ્ઠની કલ્પના જે છે એ આપણને આ સંસારમાં ક્યાં રખડાવવા લઈ જશે આજે મારે 15 સૂત્ર કહેવા છે તમને આ એક ગાથા થઈ જાય ને પછી 15 નાના નાના સૂત્ર લખાવું છું જીવન મંત્ર છે આ 15 સૂત્ર જીવનમાં અંત અંત સમય સુધી યાદ રાખજો ખ્યાલ છે આ જીવન જીવવાની કળા છે આ મુનિરાજોના ગુરુદેવશ્રીના જ્ઞાનીઓના જીવનમાંથી શીખેલા આપણે આ મંત્રો આપણે શીખવાના છે જે આપણે આપણા જીવનમાં પ્રતિ સમય ઉદય પ્રસંગે પરિસ્થિતિઓની વચ્ચે ખ્યાલ છે જીવનના ઉતાર ચઢાવોની વચ્ચે આપણે એને યાદ રાખવાના છે यह बड़े आश्चर्य की बात है कि मुनि इस भोजन को वेश का फल समझकर राग द्वेष के वशीभूत होते हैं वह कली काल का चक्रवर्तित्व बना है हवे आ जे भ्रष्ट है ना मुनिराजो नी वात छे के कोई राग द्वेष नी कामना साथे के कोई भोजन आदि नी पूर्ति माटे ख्याल आवे छे तो ए प्रकारना अभिप्राय साथे अगर તું સંયમ અંગીકાર કરે છે તો ક્યાં યોગ્ય છે આ ખ્યાલ આવે છે માર્ગ જ નથી આ તો એ પ્રકારની આમાં ચર્ચા આવી હવે વિશેષ ભાવાર્થ તમે વાંચો જે આના પછી એક ગાથા લઈએ છે અને પછી આપણે બહુ આ જે ગાથા છે ને 160 ઓ ગજબ ગાથા છે 160 નંબરની ગાથા કર્મો કે નિમિત્તે હોને વાલી હાનિ ઉદાહરણ એટલું જબરજસ્ત આપ્યું છે અને આમાં જે સિદ્ધાંત કહેવા માંગે છે એ પણ બહુ સરસ છે આપણે થોડીક જલ્દી આ ગાથાઓ લઈએ છે મને ભાવના છે 1-2 મહિનામાં આપણા ગ્રંથ પૂરો કરીને એક પાછો નવો વિષય પ્રારંભ કરીએ જો બહુ સરળ છે એટલે થોડું ફાસ્ટ લઈએ છે હે જીવ હવે જે શું કહે છે આ આપણી દશા છે આ આપણું પિક્ચર ખેંચ્યું છે ખ્યાલ આવે છે જે શું કહે છે હે જીવ સાંભળજો હે જીવ તું કર્મો કે આધીન હોકર હે જીવ તું કિસકે આધીન કર્મ કે આધીન એટલે કર્મના ઉદયના આધીન કર્મના ઉદયમાં જે પ્રાપ્ત સામગ્રીઓ છે જે નો કર્મ છે જે શરીર છે જે સંયોગ છે જે ઘર છે કુટુંબ છે જે પણ બાહ્ય પદાર્થો છે જળ છે ચેતન છે વસ્તુ છે વ્યક્તિ છે એ કર્મો કે આધીન હોકર એટલે આધીન એટલે એમાં રાગ દ્વેષ એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ બુદ્ધિ માનીને બરાબર કર્મ કે આધીન હોકર રાગ દ્વેષ કરતા હૈ પરંતુ ઉન કર્મો ને તેરા ક્યા ભલા ક્યા ઉન કર્મો ને તેરા ક્યા ભલા ક્યા યહ વાત આગામી છંદ મેં કહેતે હૈ જે આપણે ખાલી અર્થ વાંચીએ છે હે જીવ જીસ હવે જો કેટલી સરસ વાત છે શું કરે છે આ કર્મ આપણું અને તો પણ આપણે એના અધીન થઈએ છીએ શું નુકસાન કરે છે આ કર્મ આપણું શું હાનિ પહોંચાડે છે આ કર્મ આપણને નિમિત્તની અપેક્ષાએ વાત છે કોઈ કર્મ જીવને દુઃખી નથી કરતા કારણ કે પહેલો શબ્દ શું આવ્યો તું કર્મો કે અરે બોલો મૌન વ્રત છે થાકી ગયા છો ના પાડો છો ને ત્રીજી વાર પૂછું છું થાકી ગયા છો હા કે ના જરા અડધા હા ના માં જવા દો પછી જેટલા જે બોલે બોલી લેવા દો પછી જોશું આપણે અરે બોલો થાકી ગયા છો ચોથી વાર પૂછું છું થાકી ગયા છો ખ્યાલ આવે છે આ કર્મોના આધીન થઈને થાકી ગયા છો કે નહીં એમ આચાર્યદેવ આપણને પૂછે કર્મને વશીભૂત થઈને તું થાક્યો છે કે નહીં? આ કર્મોની વાંછા ઈચ્છા આકાંક્ષાથી તું થાક્યો છે કે નહીં? બોલ, આપણે 24 કલાક કોના આધીન છે? હમણાં કર્મના આધીન તો છોડા, બહુ શાસ્ત્રીય શબ્દ થઈ ગયો. બહુ પ્રેક્ટિકલી અનુભવ કરીને મને વાત કરો કે આપણે 24 કલાક કોના આધીન છે. ના ના, અજીન અજીન, યુ ફીલ ઇટ એન્ડ સે. પાંચ શું? પાંચ ઇન્દ્રિયોના વિશે એ બધા શબ્દ શાસ્ત્રીય શબ્દ છે. મને પાંચ ઇન્દ્રિયોના વિશે બધું ખબર છે. પ્રેક્ટિકલી આપણે 24 કલાક કોના આધીન છે? ફીલ ઇટ એન્ડ સે ના પર. અરે અગેન, આપણને શાસ્ત્રીય શબ્દ બોલવાની એટલી સરસ આદત પડી ગઈ છે. ફીલ કરો તો ખબર પડશે કોના આધીન. આઈ વોન્ટ વન વર્ડ, ઈચ્છા. ઈચ્છા, હા, હજી ના બધા શાસ્ત્રીય શબ્દ છે. હા, મો, અગેન મો, ઈચ્છા, પર, વેરી ગુડ, નાઇસ, વેરી ગુડ. પણ સ્ટીલ સ્ટીલ, શરીર, અજીન અજીન, રાગ, અજીન અજીન. આપણે 24 કલાક કોના અધીન છે? જેના વગર 1 મિનિટ નથી ચાલતું. મોબાઈલ કહું છું, ફીલ કરીને બોલો. કર્મ રઘુ આચાર્ય દેવ હમણાં આ કર્મ આપશે તો લખતે, હે જીવ, તું મોબાઈલને અધીન થઈને છે કે નહીં? બોલો, બધા વગર ચાલે? વોઇસ સમજાય છે? બે કલાક ઘરના કોઈ સદસ્ય સાથે વાત નહીં કરો તો ચાલશે, પણ 2 કલાકમાં 20 વાર મોબાઈલ લઈ જવો તો નહીં ચાલે છે કે નહીં? બોલો, હું તમને કહું છું ને, અનુભવ કરીને નથી બોલતા આપણે. આપણે શાસ્ત્ર ભણી લઈએ, બધું ખબર છે આપણને. મોહના અધીન છે, રાગના અધીન છે, આના અધીન છે, 5 ઇન્દ્રિયના વિષયના અધીન છે, બટ ફીલ ઇટ. બોલો, આચાર્ય દેવને, મુનિરાજોને એક આહારનો વિકલ્પ આવે તો એમને ખટકે છે, અને આપણને આટલી બધી પરાધીનતા જળવી છે જેના વગર 1 મિનિટ ના ચાલે. ખોવાઈ જાય તો વાત અલગ છે, સોફામાં ગરી જાય ને, ગરી જાય, સમજાય? ગરી જાય. મોબાઈલ જરાક આમ સોફાની અંદર ગરી ગયો હોય અને ન મળે તો શું અંદરથી, અને સાચે જ ન મળે 2 કલાક તો શું થાય? અરે, બધું મારું તો બધું એમાં હતું. શું હતું? મારું તો બધું એમાં હતું. તારું બધું એમાં હતું? ના ના, તારું બધું એમાં હતું. હવે તમને ખબર નથી કેટલું બધું હતું મારું મોબાઈલમાં. 1000 ફોટા હતા, 1000 કોન્ટેક્ટ હતા, આ હતા, તે હતા, ફલાણો તૂટી ગયું હતું. તારું તારું કાંઈ નહોતું એમાં. તારું જ્યાં છે ત્યાં તું જોતો નથી, અને ખરેખર ત્યાં છે નહીં, જોવા લાયક છે નહીં, એના આધીન થવા લાયક છે નહીં. કોણ સમજાય છે? આપણો ઉપયોગને ચૂસી લે છે, બરબાદ કરી નાખે છે, આધીન કરી નાખે છે. જયારે એમાં હોઈએ ને ત્યારે આજુબાજુ કાંઈ ન સૂજે. કોઈ આવીને કઈ કહી જાય ને, ખબર પડે છે. હું ઘરના લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરું ને, લોકલ ટ્રેનમાં તો સામે 4 જણ હોય, સપોઝ ગરદીઓ તો 4 જણ હોય ને, અને અહીંયા 4, 8 જણમાંથી 7 જણ મોબાઈલમાં ગરેલા હોય. ઓલાને ખસવાનું કહીએ ને, ખસી જાય, એટલે ખબર પણ ન હોય મારે ખસવાનું, ખસી જાય, અને એનું ધ્યાન પૂરું મોબાઈલમાં. હે જીવ, તું મોબાઈલને આધીન થઈને રાગ દ્વેષ કરતા હૈ, પરંતુ ઇસ મોબાઈલને તુજે ક્યાં દિયા. વાંચો એ રીતે, તેરા ક્યાં ભલા કિયા. પોઈન્ટ સમજાય છે? આવું છે. ખરેખર ચલો વાંચું છું વધારે. હે જીવ, જીસ કર્મોને, હવે જો કેટલી માર્મિક હોય છે. હે જીવ, જીસ કર્મને તેરે સ્વભાવભૂત 3 લોક કે જ્ઞાન કા સ્વામિત્વ બના નષ્ટ કિયા. કેવળ જ્ઞાન પ્રગટ નહીં હોને દિયા. કેમ? કારણ કે તારો વર્તમાન ઉપયોગ, જે ઉપયોગ તારી વર્તમાન પૂંજી હતી અને તારા સ્વભાવમાં લાગી જાત, તો એ સમ્યક જ્ઞાન અને એ મિથ્યા જ્ઞાનના અભાવપૂર્વક સમ્યક જ્ઞાન, એ સ્વભાવનું જ્ઞાન, એ સ્વભાવભૂત જ્ઞાન, એ આત્માનું જ્ઞાન, એની સાથે અતિન્દ્રિય આનંદ, એ પ્રાપ્ત કરીને આગળ ભવિષ્યમાં થોડા કાળમાં તું કેવળ જ્ઞાન લક્ષ્મીને પ્રાપ્ત કરી શકત એની યોગ્યતા તારામાં છે. એની બદલે તે શું કહ્યું? એના અધીન થઈને તારા સ્વભાવનો, કેવળ જ્ઞાનનો, વિતરાગતાનો ઘાત થઈ ગયો. અરે, સમજાય છે? આપણે વાત કહી હતી ને કે 5 ભાવમાંથી આપણી પાસે કેટલા ભાવ છે? 5 ભાવમાંથી જલ્દી 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 મારી સાથે, 5 ભાવમાંથી આપણી પાસે હમણાં કેટલા ભાવ છે? 3 ભાવ છે, રાઈટ? 3 ભાવ છે, 2 ભાવ નથી. 2 ભાવ આપણી પાસે નથી. જે નથી, ઔપશમિક ભાવ. ધારાબેન, આપણે ચાલે છે ને વિષય, તમને ખ્યાલ આવે છે? ઔપશમિક ભાવ અને શાયિક ભાવ, આ 2 ભાવ નથી. એ પ્રગટ કરવા યોગ્ય ઉપાદેશ. ત્રણ ભાવમાંથી પ્રાણામિક ભાવ છે એ આશ્રય કરવા યોગ્ય ઉપાદેશ, બીજા બે પર્યાયના ભાવ છે એમાં એક ઔધિક ભાવ છે એ હે છે, અને શાયોપશમિક ભાવ છે એ ખરેખર સાધન છે. શાયોપશમિક ધ્યાન દર્શનનો જે અને વીર્યનો જે ઉઘાડ છે ને, પકડજો, જેને તાત્વિક વાત કરું છું પણ સ્વાધ્યાય જીવો માટે, આપણી પાસે વર્તમાનમાં શાયોપશમિક ધ્યાન દર્શન અને વીર્યનો જેટલો ઉઘાડ છે, જેટલો જેનો જેટલો ઉઘાડ છે એટલો ઉઘાડ ઇનફ છે કે એ પૂરું ધ્યાન, એટલું ધ્યાન, પ્રગટ ધ્યાન, ઉપલબ્ધ ધ્યાન, ખ્યાલ આવે છે, વર્તમાન પૂંજી, જ્ઞાનની પૂંજી આપણે પૂરેપૂરી બધેથી હટાવીને કોઈના આધીન થયા વગર, કર્મોના, એના ઉદયના, પરના, શરીરના, ઇન્દ્રિયના વિષય ભોગોના, રાગ દ્વેષના, પરિવારના આધીન થયા વગર એ જ્ઞાન પૂરેપૂરું પોતાના સ્વભાવમાં લાગી જાય, તે જ્ઞાન, એ જ્ઞાન પોતાના સ્વભાવને જાણતું અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરી શકે એવી સામર્થ આપણા જ્ઞાનમાં હમણાં છે, જેને આપણે હર સમય ગુમાવીએ છીએ કર્મોને આધીન થઈને. હર સમય આપણા સ્વભાવનો ઘાત થાય છે. જો આ બધી વાતો આપણને એટલી અંદરથી ચોટ લાગવી જોઈએ. વી હેવ ટુ ટેક ધીસ થિંગ સો સિરિયસલી કે આ અવસર ચૂકી ગયા. આ વર્તમાન સંગની પંચેન્દ્રિયના ઉગાડું જ્ઞાનનો જે આપણને ભાવ પ્રગટ થયો છે એ અગર ચૂકી ગયા, એ વયો ગયો, જ્ઞાનહીન થતું ગયું, ખ્યાલ આવે છે, અસંગની પર્યાયમાં વયા ગયા અને પડતી આવતી ગઈ આવતી ગઈ આવતી ગઈ, તો બેક ટુ પેવેલિયન નિગોજ જેવી દશામાં પાછા પહોંચી જશે. ડુ વી અન્ડરસ્ટેન્ડ ધીસ? આપણને આ વાતનો ખ્યાલ છે કે આપણે જેટલો દુરુપયોગ કરશું ને એટલું જ્ઞાનાવાની કર્મનો તીવ્ર બંધ થશે, મોહનો બંધ થશે. આ આધીનતા આપણને ક્યાં લઈ જશે? શું કીધું? બે વસ્તુનો ઘાસ કરે છે, તારા જ્ઞાનનો અને તારા આનંદનો. કોણ? આ કર્મના આધીન થઈને તું તારા સ્વભાવનો ઘાસ કરે છે, ઘાતી કર્મનો બંધ થાય છે, મૌનીયનો બંધ થાય છે, સ્વભાવનો અવર્ણવાદ થાય છે, દેવશાસ્ત્ર ગુરુનો અવર્ણવાદ થાય છે. અહીંયા બેસીને તો આપણે કહીએ હા બરાબર, હું આત્મા છું, હું આ કરતા છું, અને આથી બહાર જઈએ તે કરતા બુદ્ધિનું ભૂત એનો પારો ચડી જાય અને 24 કલાક એનો પારો ચડેલો રહે. હે જીવ, જીસ કર્મ ને તેરે સ્વભાવભૂત તીન લોક કે જ્ઞાન કા સ્વામિત્વ બના નષ્ટ કિયા, કેવલ જ્ઞાન પ્રગટ નહીં હોને દિયા, ઓર જીસને તેરે આત્મજન્ય આત્મજન્ય અતિન્દ્રિય સુખ કા મૂલ સે હી નાશ કિયા. પકડી આ લાઈન, બોલો એક સાથે મારી સાથે બધા, આત્મજન્ય, અરે બોલો વંચાય છે, આત્મજન્ય અતિન્દ્રિય સુખતા જોસ્તી સુખતા, આ શબ્દ જોસ્તી સુખતા મૂળ સે હી નાશ કિયા. વેરી ગુડ, મૂળ સે હી નાશ કિયા. આ સુખનો, અતિન્દ્રિય સુખનો મૂળમાંથી નાશ થઈ ગયો, ખ્યાલ આવે છે, અવસર ચૂકી ગયા, ચૂકી જશું તો શું થશે કયો, બરાબર? તો સુખ કા મૂળ સે હી નાશ કિયા, ફિર ભી તું જો કે છે, ફિર ભી તું નિર્લજ હોકર દીનતા પૂર્વક ઉસી કર્મ દ્વારા ઉત્પન્ન ઇન્દ્રિય સુખો સે તૃપ્ત હો રહા હૈ. બોલો છે કે નહીં? બોલો આવા બાહ્યમાં પુણ્યના ઉદય પ્રમાણ થોડી ઇન્દ્રિય વિષયોની સામગ્રી મળી ગઈ, સાતા સામગ્રી મળી ગઈ, નિર્લજ થઈને તું એમાં એકાકાર થઈને તન્મય થઈને આખું જીવન, ઉપયોગ, સમય, શક્તિ, શ્રદ્ધા, મહિમા, રૂચિ ટોટલી એમાં સમર્પિત કરી નાખે છે. ટોટલી નિર્લજ થઈને શું કરે છે? સુખ કા મૂળ સે હી નાશ કિયા, ફિર ભી તું નિર્લજ હોકર દીનતા પૂર્વક ઉસી કર્મ દ્વારા ઉત્પન્ન ઇન્દ્રિય સુખો સે તૃપ્ત હો રહા હૈ. તું ઉપવાસ આદિ કે કષ્ટ સહને કે બાદ મિલને વાલે કુસ્તિત નિરસ આહાર મે હી આજીવિકા કી સ્થિરતા માનકર સંતુષ્ટ હો રહા હૈ. ઉદાહરણ આપ્યું, આમાં જે ભાગવતમાં ઉદાહરણ આપ્યું એ બહુ ગજબ છે. એમ કહે છે કે કોઈ રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરે, એ રાજાને જીતી લે, એના રાજ્યને જીતી લે, અને જીત્યા પછી તેને હરાવી દે, એ રાજાને હરાવી દે ને પોતે જીતી જાય, એ રાજાને હરાવી દે અને પોતે જીતી જાય, અને પછી જીત્યા પછી જે રાજા હારી ગયો, ખ્યાલ આવે છે, એની હાર થઈ ગઈ, એને થોડું ભોજન આપી દે અને એનો સંતુષ્ટ થઈ જાય, આ એવી વાત છે, ખ્યાલ આવે છે. કર્મોએ, મોહે, અજ્ઞાન ભાવે આપણા પર રાજ કર્યું, સમજાય છે? આપણા ઇન્દ્રિય અતિન્દ્રિય સુખ આ ઇન્દ્રિય આનંદનો ઘાત કર્યો. ઘાત કરી નાખ્યો સ્વભાવ મોહ. મોહ હોય તો પ્રતિજ્ઞા લીધી છે એવો આને અલગ સ્વભાવના દર્શન નહીં કરવાનું. અમારે કાલે રાત્રે એટલી ગજબ ચર્ચા થયેલી, બારા ભાવનાનો વિષય ચાલે છે એક ગ્રુપ સાથે, એટલી ગજબ ચર્ચા કે આ મોહ ભાવ કેટલો ઠગ છે કે આ મોહ જીવને એટલો એટલો બ્રહ્મ 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 ભ્રમિત કરતો 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 જે પ્રાપ્ત પર્યાય, જે સંયોગ, અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, શરીર ઘર કુટુંબ, એમાં એટલો મોહિત કરી નાખે, એટલો મોહિત કરી નાખે, એટલું ઉલઝાવી દે, એટલું ઉલઝાવી દે, એટલું ઉલઝાવી દે, એટલું ઉલઝાવી દે, એટલો બધો પોતાના સ્વભાવથી પોતાને દૂર કરી નાખે કે ભાવ પૂરો થઈ જાય, સમય પૂરો થઈ જાય, આયુ પૂરું થઈ જાય, ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, ઉદય ખતમ થઈ જાય, સંયોગ વયા જાય, સ્વભાવથી દૂર થઈ જાય અને દુર્ગતિમાં મોહ ફેંકી દે. તમને ખ્યાલ આવે છે આ ગાથા કેટલી માર્મિક છે? આ ઇન્દ્રિયોના મોહના વિષયોના સાધનોના આધીન થઈને, કર્મોના આધીન થઈને આપણે આપણા સ્વભાવથી પ્રતિ સમય પ્રતિ સમય દૂર થઈ રહ્યા છે. આપણને ખબર નથી આપણે શું મિસ કરી રહ્યા છે, આપણને ખબર નથી આપણે કઈ ઓપોર્ચ્યુનિટી ગુમાવી રહ્યા છે. આ તક, આ અવસર, આ ઓપોર્ચ્યુનિટી આપણને પાછી નહીં મળે અનંત કાળ વહેવા જશે ને, કારણ કે પુણ્ય ખતમ થઈ ગયું, પાપનો બંધ થયો, ઉદય પાપનો આવશે અને ખ્યાલ આવે છે દુર્ગતિમાં ચાલ્યા જશું તો આ વાત પાછી ક્યાં મળશે સાંભળવા? કયો આઈ ડોન્ટ નો, મને હું વ્યક્ત નથી કરી શકતી કે ખરેખર આ એટલો બધો સુવર્ણ અવસર છે આત્મકલ્યાણ કરવાનું અને કરવાના નામ પર કરવાનું શું છે મને કહો. ચલો પછી થોડાક જે મારે 15 બિંદુ શોર્ટમાં લેવા છે તો કરવાના નામ પર કરવાનું શું છે? જ્ઞાન નિર્ણય કરે છે ને, શ્રદ્ધાને વિશે જ્ઞાન આપે છે ને, તો પુરુષાર્થના નામ પર કરવાના નામ પર કરવાનું શું શક્ય? દ્રવ્યમાં કઈ કરવાનું છે? જલ્દી મને હા કે નામાં જવાબ આપજો. હા કે નામાં જવાબ, સરપ્રાઈઝ ટેસ્ટ, બરાબર. દ્રવ્યમાં કઈ કરવાનું છે? ગુણોમાં કઈ કરવાનું છે? થતી પર્યાયોમાં કઈ કરવાનું છે? બધા આન્સર ના છે. હા, થતી પર્યાયોમાં કઈ કરવાનું છે? અચ્છા, પરદ્રવ્યમાં કઈ કરી શકીએ છે? અચ્છા, જે પર્યાય ગઈ એમાં કઈ કરી શકીએ છે? અચ્છા, જે આવવાની છે ખબર છે? બોલજો, હા કે જવા કરાવ. જે આવવાની છે ખબર છે? ના. નક્કી છે? નક્કી છે. એક પછી એક ક્રમબદ્ધ ફિક્સ? અવાજ એક સાથે આવવો જોઈએ. ક્રમબદ્ધ ફિક્સ નક્કી એક પછી એક, આના પછી આ, એના પછી એ જ, હરેક ગુણની, હરેક પર્યાય, હરેક સમયની ફિક્સ એની યોગ્યતા લઈને બેઠી છે. અચ્છા, જે ગઈ એ ગઈ એ પાછી આવશે એમાં કઈ ફેરફાર? ના. સ્વભાવમાં કઈ કરવાનું છે? ના. પરદ્રવ્યમાં કઈ કરી શકે છે? ના. તો ભલા માણસ તને કરવાનું શું છે? નિર્ભાર ક્યારે થશે? ક્યાં? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આઈ વોન્ટ યુ ટુ સ્પીક. ઘરે વાતો કરો છો કે નથી કરતા? અહીંયા કેમ મૌન થઈ જાવ છો? અરે નિર્ભાર, વેરી ગુડ. નિર્ભાર અજ્ઞાન નિર્ભાર ક્યારે થશે? આટલી સુંદર વ્યવસ્થા સમજીને જ્ઞાન નિર્ભાર થઈ ગયું અને નિર્ભાર થયેલું જ્ઞાન પોતાના સ્વભાવ સન્મુખ ન જાય, નિર્ભાર ન થાય, અકર્તા ન થાય, જ્ઞાતા ન થાય, ભાર ન તૂટે, કરતા ભાવ ન તૂટે એવું બને નહીં અને નથી તૂટ્યો તો તું આ વ્યવસ્થા સમજ્યો નથી. પાછી સમજ. આર યુ ગેટિંગ? ચલો પહેલો મંત્ર, મંગલ, મંગલ સૂત્ર. શું છે આ ટોપિકનું નામ? મંગલ સૂત્ર. જીનાગમના મંગલ સૂત્રો છે આ. ખ્યાલ આવે છે? મંગલ સૂત્રો છે, સૌથી પહેલું સૂત્ર છે. નાના નાના સૂત્ર છે પણ ગજબ છે. નાના નાના સૂત્ર છે. જો સૌથી પહેલું સૂત્ર છે સુખ તારા, આ નિર્ણય કરવો પડશે. સુખ તારા અંદર છે, સુખ બહાર નથી. નિર્ણય કરો એવો. હર સમય ઉપયોગ બહાર જાય છે પણ હર સમય હર સમય હર સમય નિર્ણય કરે કે સુખ મારું અંદર છે, મારું સુખ મારા અંદર છે. યાદ રાખજો, આના પર વિચાર કરજો, ઘરમાં ચર્ચા કરજો, વિચારણા કરજો, ચિંતન કરજો, મંથન કરજો અને પી લેજો અને પરટીમાં ઉતારી લેજો, પોતરી લેજો. શું કહું તમને? યુ વિલ ફીલ એઝ ઇફ યુ આર પોટિંગ ફ્લોટિંગ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તમને કોઈ કોઈ પરિસ્થિતિ, કોઈ ઉદય, કોઈ સંયોગ દુઃખી નહીં કરી શકે. પહેલું સૂત્ર શું કીધું? અરે બોલો, બોલવું પડશે. જરા મજા આવે, બોલો તો. ખ્યાલ આવે છે? આ કોઈ પ્રવચન નથી ભાઈ, તો આપણે ચર્ચા કરીએ છીએ. સુખ તારા અંદર છે. રે તારે શું લખવાનું, આપણે શું લખવાનું, મારે શું લખવાનું, તમારે શું લખવાનું? સુખ મારું પાછું એમ લખશે, સુખ તારા અંદર છે. સુખ તારા અંદર છે, સુખ મારું મારા અંદર છે. ખ્યાલ આવે છે, સુખ મારું મારા અંદર છે. અરે આ બહુ મસ્તીનો માર્ગ છે, આનંદનો માર્ગ છે, પ્રફુલ્લતાનો માર્ગ છે, નિર્ભરતાનો માર્ગ છે. આમ આનંદમાં રહો આખો દિવસ, કયો બોજ લઈને ફરીએ છે. જ્ઞાનને કોઈ ખરેખર જ્ઞાનમાં જ્ઞાનને સુકામ બોજ આપે છે. જ્ઞાન કે જો કાંઈ કરી નહીં શકું, જ્ઞાનનો સ્વભાવ જ નથી જાણતા. જ્ઞાન ખાલી જ્ઞાતા રહી શકે, કઈ કરી ન શકે. એટલે પ્રતિ સમય બોલો, ચલો જલ્દી પહેલું મંત્ર બોલો જલ્દી, જોશથી અંદરથી અવાજ આવે છે. સુખ મારું મારા અંદર છે, બહારમાં નથી. ચલો બહુ બહુ બધી આની ચર્ચા થઈ શકે, પણ આમ જસ્ટ ગોઈંગ ફાસ્ટ બીકોઝ આઈ વોન્ટ ટુ જસ્ટ ગીવ 15 પોઈન્ટ. ઓકે, હવે આગળ જુઓ. ગૌવાજીને એક બહુ બધા માટે કહું છું, યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને, વૃદ્ધોને ધ્યાનમાં રાખીને. હવે તમે કહેશો આત્મા ક્યાં વૃદ્ધ છે, બરાબર છે, પરંતુ આપણે માનીએ છીએ ને એ માન્યતા તોડવા માટે બહુ અધિક અધિક મહત્વકાંક્ષી ન થવું લૌકિકની વાત છે. જોજો, સમજો, જરા મર્મ સમજો. અધિક કોઈ પણ ક્ષેત્રમાં, ચલો લૌકિક નહીં, કોઈ પણ ક્ષેત્રમાં, અહીંયા મંદિરમાં આવીને પણ અધિક મહત્વકાંક્ષી ન થવું. મહત્વકાંક્ષા કર્તૃત્વ અને મિથ્યાત્વને પુષ્ટિ કરે છે. મહત્વકાંક્ષા આ કરવું છે, આ કરવું છે, આ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, કરતા બુદ્ધિને પુષ્ટિ કરે છે. થવાનું છે તો ઉદ્યાથી ખ્યાલ આવે છે, થવાનું છે બુદ્ધિ. હું એમ કહું બધા સમજી જાય, સમજી જાય. અરે જેની યોગ્યતા હશે સમજશે, જે યોગ્ય હશે અહીંયા રહી જશે, ટકી જશે. અયોગ્ય હશે અહીંયા નહીં લાવી શકો, નહીં ટકાવી શકો. જબરજસ્તી એકવા લઈ આવશો, જબરજસ્તી બે વાર લઈ આવશો, સમજાય ને, ભાગી જશે. હા, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન શું પૂછ્યો? અધ્યાત્મની પણ કાંક્ષા નહીં રાખવાની. બોલો, અહીંયા તો અટકી જઈએ છે, ખ્યાલ આવે છે. ક્યાંક ને ક્યાંક કરતા બુદ્ધિ, ક્યાંક ને ક્યાંક પર્યાયની કાંક્ષા. અરે અલ્ટિમેટલી અધ્યાત્મના ક્ષેત્રમાં આવીને મારે સમ્યક દર્શન કરવું છે. બોલો, કોને સમ્યક દર્શન કરવું છે? હાથ ઉપર કરો. કોને સમ્યક દર્શન કરવું છે? હાથ ઉપર કરો જલ્દી. કોને સમ્યક દર્શન કરવું છે? અડધા ઉપર, અડધા તો છે ને બેવમાં નહીં કરે, ખ્યાલ આવે છે. હું પૂછીશ ને, નથી કરવું એમાં નહીં કરે, કરવું છે એમાં નહીં કરે, જોશે કોણ શું કરે છે. અરે જલ્દી બોલો, કોને સમ્યક દર્શન કરવું છે? એને નહીં થાય, એને નહીં થાય, કારણ કે એક સમયની પર્યાયની પણ કાંક્ષા, એની પણ ઈચ્છા. અરે અરે અરે, તું સમ્યક દર્શનની મૂર્તિ છો, તું સમ્યક દર્શનની મૂર્તિ છો, તું કેવળ જ્ઞાનની મૂર્તિ છો, તું છો, તું છે, તું છે. તારે કરવાનું કઈ નથી, બસ તું છો એનો નિર્ણય કરવાનો એ પણ એક વ્યવહાર છે. બસ તું છે, છે માં કઈ કરવાનું ન હોય, છો માં કઈ કરવાનું ન હોય, સમજાય છે. ત્યાં પણ પર્યાય બુદ્ધિ, પર્યાય બુદ્ધિ થઈ જાય છે. ચલો, વેરી ગુડ. શું રાખું? બહુ અધિક મહત્વકાંક્ષી મત બનો. ઉદય પ્રમાણ જે પણ થઈ રહ્યું છે એનો સ્વીકાર કરો. અરે ગજબ, ત્રીજો મંત્ર, ત્રીજો મંત્ર. પરિસ્થિતિ મત બદલો, મનસ્થિતિ બદલો. પરિસ્થિતિ મત બદલો. આપણે શું બદલવા જઈએ છે? ગટસુકુમાર મુનિરાજ, યશોધર મુનિરાજ, સીતા સતી, અંજના સતી, ખ્યાલ આવે છે, ચંદન બાલા, વિચાર કરો. અને અનંતરા, આ બધા પરિસ્થિતિ બદલી. અરે પરિસ્થિતિ બદલી, મનસ્થિતિ બદલી. પરિસ્થિતિ બદલવી મારા હાથની વાત નથી, મનસ્થિતિ બદલવી મારા હાથની વાત. ત્રીજો મંત્ર સમજાયો? શું કરશું આપણે આજથી? પરિસ્થિતિ નહીં બદલે, એમાં મનસ્થિતિ. મનસ્થિતિ એટલે જ્ઞાન, નિર્ણય, ભેદજ્ઞાન, તત્વ વિચાર કરીને જે થઈ રહ્યું છે એનો સહજ સ્વીકાર, બરાબર. ત્રીજો મંત્ર. ચોથો મંત્ર બહુ ગજબ. હું ગાયક છું, વ્યવસ્થાપક નથી. જલ્દી જલ્દી, સમય મારો થઈ જશે, મારી પાસે 7 મિનિટ છે. જલ્દી, હું ગાયક છું, જલ્દી, વ્યવસ્થાપક નથી. બોલો, ગાયક છું, વ્યવસ્થાપક નથી. કોને વ્યવસ્થા કરી આટલા આટલા વર્ષો? સ્મૃતિબેન, બધું અહીંયા આવીને હું સાંભળવાનું ને. એક તો આખો દિવસ ઘરેમાં કામ કરો, બધાને સંભાળો, બધાના મન સાચો, બધાના ખાવા પીવાના સાચો, બરાબર, બધી વ્યવસ્થા કરો. બધી વ્યવસ્થા કરીને આવ્યા ને ઘરે? અરે કરીને આવ્યા ને. બોલો, બારગામ જાઓ તો ઓફિસની બધી વ્યવસ્થા કરીને જાઓ છો ને? વ્યવસ્થા કરીને જાઓ છો ને? વ્યવસ્થા કરીને જાઓ છો? પ્રભુ, તે કાંઈ વ્યવસ્થા નથી કરી બારે. વ્યવસ્થિત 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 ચાલતી વ્યવસ્થામાં તું શું કરશે? તું માને છે ભ્રમ. મેં કીધું ને, મિથ્યા તો એવો ભ્રમ ઉત્પન્ન કરાવે ને. મેં કહ્યું, મેં કહ્યું, મેં કહ્યું, તે કહ્યું, તે કહ્યું, કરવું પડશે, કરવું પડશે, કરવું. શરીરને તો મેન્ટેન કરવું પડે ને, ડિટોક્સ થવું પડે ને. બોલો, ખ્યાલ આવે છે? અરે થવું પડે કે નહીં, કરવું પડે કે નહીં? પકડી બધાને, હું પોતાને પણ કહું છું, બીજાને પણ કહું છું, ખ્યાલ આવે છે? પોઈન્ટ સમજાય છે? યોગા કરવા પડે કે નહીં, પ્રાણાયામ કરવા? હવે સમજો, અધ્યાત્મ, હવે એક દિવસ આપણે લેક્ચર લઈશું અધ્યાત્મના યોગા, અધ્યાત્મનું પ્રાણાયામ, અધ્યાત્મનો ડિટોક્સ. ખ્યાલ આવે છે? હા, બહુ સરસ. અધ્યાત્મનો ડિટોક્સ ઇઝ મનસ્થિતિ બદલો, પરિસ્થિતિ નહીં બદલો. આ કરતા ભાવ જીવને કહે, આ શરીર કે છે મૂરખ છે, તું મૂરખ ચલ. કોને કહે છે? આત્મા, તું મૂરખ ચલ. આ એક મને એમ વિચાર આવે, આ એક પરમાણુના કેટલા કરતા બધી બેઠા છે? પોઈન્ટ સમજાય છે? એનો સ્વામી એ છે, અને આપણે કેટલી કરતું બુદ્ધિ કરતું બુદ્ધિ રાખીએ છીએ. શું આવ્યું મંત્ર? જલ્દી બોલો, હું ગાયક છું. આ તો જરા જોરથી બોલો, અંદરથી નાભીમાંથી અવાજ આવવો જોઈએ. હું ગાયક છું, હું ગાયક છું, હું ગાયક છું. હું વ્યવસ્થાપક, વ્યવસ્થાપક, કાર્યકર્તા, કાર્યકર્તા, કાર્યનો કરતા, પરદ્રવ્યના કાર્યનો કરતા. અડધા બોલતા જ નથી. અરે બોલો તો ખરા, જીનવાણી વચનમાં તો લાવો, ધ્યાનમાં તો લાવો, મનમાં તો લાવો, પ્રણામમાં તો લાવો. અરે આમની સાથે કનેક્શન તો જોડો તો મળતા રહેશે, નહીં તો કનેક્શન નહીં જોડો ને તો મળશે નહીં, ક્યાંય રખડવા ચાલ્યા જશું. અમે આવતા હતા ને ગાડીમાં, આવતા સુધીભાઈ આપણે આવતા હતા ને ગાડીમાં, બોલો કેવું દ્રશ્ય જોયું? વેરા ગયો કે નહીં? લાઈનમાં લોકો ઉભા હતા, એક આટલું ખાવાનું લેવા માટે. મનુષ્ય ગતિનો જીવ, સંઘની પંચેન્દ્રિય, બોલો આત્મકલ્યાણ કરવાની ક્ષમતા રાખવાવાળા જીવ પાસે પુણ્ય નથી કે આ મંદિરમાં બેસીને જીનવાની સાંભળે, કે લાઈનમાં ઉભું રહેવું પડે એક કલાક ખાલી આટલું ભોજન માટે. 100-200 લોકો ઉભા હતા, બોલો. મને એટલો વેરાગ આવ્યા જોઈને કે આ વિચાર કરો, મનુષ્ય ગતિના જીવો, એટલા એટલા બાળકો, સમજાય છે? બિલ્ડિંગો બનતા હોય ને, બિલ્ડિંગો એમાં માથા પર સિમેન્ટો લઈને, એના ટોપલાઓ લઈને જતા. આપણા માથા પર જીનવાણી છે. અરે આપણા માથા પર જીનવાણી છે, વિચાર કરો. અરે વાતે વાતે આપણે આપણા ભાગ્યને કોસીએ, અરે બેડ લક, આ કામ ન થયું, બેડ લક, આ પ્રોજેક્ટ ન મળ્યો, બેડ લક, આ પૈસા ન આવ્યો, બેડ લક, આ ડૂબી ગયા. અરે તું ડૂબી જશે સંસારમાં, કોશો નહીં પોતાના ભાગ્યને નાની નાની વાતોમાં. જેના જેના માતા પર જીનવાણી છે, જેના માતા પર અરિયંત ભગવાન છે, ગુરુદેવશ્રી છે, એ અભાગ્ય હોય જ ન શકે, હોય જ ન શકે. એ તો મળે જ નહીં આ વાત, આ કાળમાં મળે જ નહીં આ વાત. આગળ વધીએ, શું કીધું લાસ્ટ? અરે બહુ ગજબ. આના પછી જો સાંભળજો, જેટલા ઠકશે એટલા કરશું ને, તો નેક્સ્ટ ટાઈમ કરશું. ઉદય, જો લખો લખો લખો, ઉદય અનુસાર, ઉદય અનુસાર પ્રણામ નહીં, પરિણામ અનુસાર ઉદય ઉપર આરોપ આવે છે. આના ઉપર અમે લોકો જામનગરમાં એક કલાક ચર્ચા કરી હતી, લોકોને એટલી મજા આવી કે ખરેખર એક આખું પ્રસ્પેક્ટિવ બદલાઈ આપો. શું કીધું? ઉદય અનુસાર પ્રણામ નહીં, ઉદય અનુસાર પ્રણામ નહીં, પરિણામ અનુસાર ઉદય ઉપર આરોપ. શું કીધું? પરિણામ અનુસાર ઉદય ઉપર આરોપ. આ એથી ચાલુ છે, બોલો. પુણ્યના ઉદયમાં એસી મળે કે નહીં? અરે બોલો, જલ્દી મારો સમય થઈ ગયો. પુણ્યના ઉદયમાં ગાડી મળે કે નહીં? બોલવું છે કે નહીં, કે વિચારો છો? અરે બોલો, પુણ્યના ઉદયમાં સારી પત્ની મળે ને? હજુ હવે હવે રહીશા. પુણ્યના ઉદયમાં ગાડી બાડી લારી મળે કે નહીં? ના, સમજાય છે? ગાડી મને પુણ્યના ઉદયમાં એમ કહેશો કે ગાડી લઈને નીકળ્યા શોરૂમમાંથી અને ઠોકાઈ ગઈ, તો બોલો પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? ગોપાલદાસજી પરૈયાની પત્ની કેવી હતી બોલો? બહુ વિશ્લેષણ કરવાની મજા આવે. બોલા પિષ્ટ પેશન કરો, ઉહાપો કરો, વિશ્લેષણ કરો તો મજા આવે. આપણે ચાહીએ ને તો આપણે બોલો આમાંથી શીખવાનું છે. આપણે ચાહીએ ને તો આપણે નિરંતર આપણા અંદરમાં નિરંતર પુણ્યનો ઉદય રાખી શકીએ. કેમ? કારણ કે મારા પરિણામ અનુસાર ઉદય ઉપર આરોપ આવે છે. આ એસી ચાલે છે, અગર મને અસાતા પહોંચે છે તો આ મારો પાપનો ઉદય છે. મારા પરિણામમાં મને દુઃખ થાય છે, આકુલતા થાય છે, તો આ પાપનો ઉદય છે. અને એના લક્ષે કોઈને મજા આવે છે તો એનો પુણ્યનો ઉદય છે. સંયોગ એક છે, પરિસ્થિતિ એક છે, મનસ્થિતિ અલગ છે, વેદન અલગ છે, પ્રણામ અલગ છે, ભાવ અલગ છે. તો તારા પ્રણામ અનુસાર ઉદય ઉપર આરોપ આવશે, ઉદય અનુસાર પ્રણામ નહીં થાય. તમને સમજાયું આ પોઈન્ટ? હાજી કે નાજી? આગળ વધીએ. હવે મિસ કરું છું થોડા વચ્ચે. વર્તમાનમાં જીવો. અરે આ બ્યુટીફુલ છે. શેમાં જીવો? આજે મોબાઈલ ની પરાધીનતા ની વાત કહીએ ને, ખ્યાલ આવે છે? એટલે મોબાઈલ વાગે છે બધાને, કઈ વાંધો નહીં, કઈ વાંધો. વડીલોને ખ્યાલ ન હોય ને, જરા હેલ્પ કરજો. યંગસ્ટર્સ કોઈ હોય તો વડીલોને હેલ્પ કરો, એ લોકો મુંજાઈ જાય ને, મુંજાઈ ના જાય. હા, મુંજાતા નહીં, કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. એનું પરિણામ સ્વતંત્ર છે, કઈ વાંધો. હા ને, મને એમ બહુ થાય કે વડીલોને આમ એમ થઈ જાય, અરે વાઈગો વાઈગો, બંધ નથી થતો, હવે આવડતું તો એ ભૂલી જાય. સો એવરી વન પ્લીઝ ટેક કેર, જે હેલ્પ કરો આજુબાજુ. ઓકે, ચલો, શું કીધી? હા, વર્તમાન માં જીવો. તમે જોજો, આપણે 24 કલાક ભૂત, અને જો લખો લખો, ભૂતકાળ સપના હૈ, ભવિષ્યકાળ કલ્પના હૈ, વર્તમાન અપના હૈ. શું કીધું? ભૂતકાળ સપના હૈ, ભવિષ્યકાળ કલ્પના હૈ, કલ્પના હૈ, ઓર વર્તમાન અપના હૈ. બરાબર, ચલો હવે આગળ જે બાકી છે એની ચર્ચા આગળ કરશે. નિજ નિધિ નિજ મે બતાઈ, યહ અનંત ઉપકાર હૈ, इसके लिए जिनवाणी मात को वंदना शत बार है. कितना पॉइंट थया कल मैंने कही दे, छया ने पची ना थोड़ा पॉइंट आध्यात्मिक है, इन आप नेक्स्ट टाइम लीसु, गाथा लीसु ने पची बाकी ना पॉइंट लीसु. आना पर विचार करो, अने काल में नित्य बोधिनी द्वादशाही जिनवाणी मात नो, सद्गुरुदेव नो, भगवती मात नो. અરે એકવાર જોરથી જરા જય તો બોલો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મ નો.